તારીખ 21/7/1991 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સુગાનીજીના પત્રાંક 12 અને 13 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 14.
આપણે જેમ જ્ઞાનનું વર્ણન તત્વનું શ્રીમાં લખ્યું છે, અનેક રીતે વાત કીધી છે. એમાં જ્ઞાન સામાન્ય ઉપર પણ વાત કીધી, અનેક જ્ઞાન વિશેષોમાં જ્ઞાન સામાન્ય છે એ મહત્વનો પદ છે. એ શાસ્ત્ર નામ એક આધાર આપતી વાત આવે છે. સ્મૃતિનો પણ વિષય, સ્મૃતિ પણ રહે છે એનું કારણ જ્ઞાન સામાન્ય છે તે છે, અથવા સામાન્ય જ્ઞાન થઈ સળંગ રહેશે. સામાન્ય જ્ઞાન છે એ સળંગ રહે છે, સળંગ રહે છે દરેક વિશેષમાં જ્ઞાન, સામાન્ય જ્ઞાન, જ્ઞાન સામાન્ય સળંગ રહે છે. ઓળખવામાં, જીવના સ્વરૂપને ઓળખવામાં અથવા જ્ઞાન સ્વરૂપી જીવને ઓળખવામાં અથવા જીવના સામાન્ય સ્વરૂપને ઓળખવામાં આ એક પ્રગતિ, જ્ઞાન સામાન્ય જે પ્રગતિ છે એ એક સીધો જ ઓળખવાનું કારણ બને છે, ત્યાંથી ઓળખવાનું બને છે. એટલે જ્ઞાન લક્ષણ કીધું છે. રાજવાર્તિકનું બહુ સારું પદ લીધું છે, રાજવાર્તિકમાં ચેતન શક્તે હે, ચેતન શક્તે હે દ્વૌ આકારો, નાનાકાર જ્ઞેયાકાર અટ્યુ છે. ચેતન શક્તે હે દ્વૌ આકારો, જ્ઞેયાકાર જ્ઞાનાકાર. ચેતન શક્તિને બે આકાર પણે છે, નાનાકાર પણે છે અને જ્ઞેયાકાર પણે છે. આ એક બહુ મહત્વનું વાતાવરણ છે. તો ચેતન શક્તિનું જે પરિણમન છે એ બે પ્રકારે થાય છે, નાનાકારપણે પણ એનું પરિણમન થાય છે અને જ્ઞેયાકારપણે પણ પરિણમન. એક જ સમયમાં બે આકાર એને હોય છે, કેમ કે એનું સ્વરૂપ છે. હવે જે જ્ઞેયાકાર જ્ઞાન છે એ જ્ઞાનનો બહિરંગ છે, અને જે જ્ઞાનાકાર જ્ઞાન છે તે જ્ઞાનનું અંતરંગ છે, બહિરંગ બાહ્ય અંતરંગ. કેમ કે એ બાહ્ય દ્રષ્ટિથી પણ સમજાય છે. જ્ઞેયાકાર જ્ઞાન તો બાહ્ય દ્રષ્ટિવાળાને પણ સમજાય છે. મને ફલાણું જણાવ્યું, ઢીંકણું જણાવ્યું, મને આ જણાય છે અને મને તે જણાય છે. પણ જ્ઞાનાકાર જ્ઞાન અંતરંગ અંતર્દૃષ્ટિ વિના નથી જણાતી. અને એ અંતરંગ દ્રષ્ટિએ જે જ્ઞાનાકાર જ્ઞાન છે એને અનુભવ દ્રષ્ટિએથી જોવામાં આવે તો એમાં જ્ઞાન વેદન છે, ત્યાં જ્ઞાન વેદન છે અને વેદનમાં કોઈનો પ્રદેશ નથી. વેદનને નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, અથવા જ્ઞાનમાં જ્ઞાનાકાર પરિણમનને જ્ઞેય સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોડી શકાય. પણ જ્ઞાનના જ્ઞાનાકાર સાથે કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ્ઞેય સાથે નથી જોડી શકાતો. એટલે વસ્તુના સ્વરૂપને જો ન સમજવામાં આવે તો ક્યાંથી ક્યાં ખસવું, કેવી રીતે કાર્ય કરવું, એ કાર્ય પદ્ધતિ ન પકડાય. વસ્તુનું સ્વરૂપ છે તો જેમ છે સમજવું પડે. જો વસ્તુના સ્વરૂપ મને ન સમજે અને વસ્તુના સ્વરૂપને અન્યથા કે બીજી રીતે સમજે તો એ તીવ્ર દર્શન ગુરુના પ્રભાવમાં જ બને. કેમ કે એ તો સુધી બ્રેકમાં ચાલ્યો જાય છે, પશુના સ્વરૂપમાં સમજે પછી વિધિ નિષેધ. પશુનું સ્વરૂપ સમજ્યા પછી વિધિ નિષેધ. હે ઉપાદેય તો જ્ઞેય થયા પછીનો વિષય છે. જ્ઞેય જ ન થાય તો અને હે ઉપાદેય શું થાય? વિવેક સાથે જેમ કે રાગ છે એ જીવની દુઃખદાયી વિકારી પર્યાય છે. હવે એ જે સ્વીકારતા જ નથી, વસ્તુના સ્વરૂપે ન સ્વીકારે તો એનું હે પણ કેવી રીતે સ્વીકારે? પહેલાં તો એને જ્ઞેયમાં લઈએ કે જીવનો એક અવયવ છે, પછી એનો હે પણ કરવો અને એ હે પણ કેટલા જોરથી કરવું એ ત્યાં પછી. પહેલા તો વસ્તુનું સ્વરૂપ જેમ છે એમ સ્વીકારવું પડે, નહીં તો મોટો અંગ થતા. વસ્તુનું સ્વરૂપ છે ચેતન શક્તિ હે દ્વૌ આકારો, એ શક્તિનું જ સ્વરૂપ છે, નિશ્ચય સ્વરૂપ છે. કથનમાં વ્યવહાર લાગવું પડે કેમ કે પર સાપેક્ષ છે. જે જ્ઞાનાકાર છે નિરાકાર છે એ જ્ઞેય સાથે સંબંધ જોડતો કથન છે, માટે એને વ્યવહાર લાગુ પડે. પણ વસ્તુનું સ્વરૂપ છે એ વ્યવહાર નથી, વસ્તુનું સ્વરૂપ તો નિશ્ચય છે, વસ્તુનું સ્વરૂપ છે. એટલા માટે 14 વર્ષમાં રાજમલજીએ અને અમરચંદ્રાચાર્ય એમ લીધું કે કોઈ જ્ઞાનમાં એકાકાર જ્ઞાનની પ્રાપ્તિ અર્થે, કોઈ જ્ઞાનમાં એકાકાર જ્ઞાનની પ્રાપ્તિ અર્થે જ્ઞાનમાંથી જ્ઞેયાકારો કાઢી નાખવા માંગે છે તો એને અમે અહીંયા પશુ કહીએ છીએ. 14 વર્ષ લીધા તો બધામાં આ વાત લીધી છે. તો એમ કેમ કહ્યું કે જ્ઞાનમાં જે જ્ઞેયાકારો જે વર્તે છે પ્રતિબિંબિત થાય છે એ તો કોઈ જ્ઞાન વિશેષો છે, જ્ઞાનમાં ભેદો ઉત્પન્ન કરનારા એ પ્રકાર છે, એને એને તો કાઢવા જ જોઈએ, એને તો રાખવા ન જ જોઈએ. એ કાંઈ આવિર્ભાવ કરવા યોગ્ય તો નથી. ધર્મી ગાથામાં પોતે એમ કીધું ચંદ્રાચાર્ય કે જ્ઞાન વિશેષનો તિરોભાવ કરીને જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરવો આ વિધિ છે. તો પણ વિધિ છે એ તો નિષેધપૂર્વક છે, આનો નિષેધ કરવો. તો નિષેધ સ્વીકાર્યા વગર નિષેધ કેવી રીતે કર્યો? જેને તમે તમારામાં સ્વીકારતા નથી તો નિષેધ ક્યાંથી આવ્યો? એટલે વિષય શું લીધો કે પહેલા તો વસ્તુના સ્વરૂપનું તો બરાબર છે એમ સ્વીકારી લો, પછી એના વિધિ નિષેધમાં વસ્તુનો સ્વીકાર કર્યા વિના સીધો વિધિ નિષેધમાં આવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જયારે જ્ઞેયો જ્ઞાનમાં નિષેધ ના આવે માટે જ્ઞેયોનો તો નિષેધ કરવાનો પ્રશ્ન નથી, પણ જ્ઞેયાકાર જ્ઞાન જે છે એ એનો પરિચય છે અને એકાંતે એનો પરિચય એવી રીતે છે કે જ્ઞાનાકાર જ્ઞાનને જીવ પૂજો છે. જે જ્ઞાનાકાર જ્ઞાન છે શું છે? એકાકાર જ્ઞાન, જ્ઞાન સામાન્ય જ્ઞાનના બે આકાર છે. રાજવાર્તિકમાં શું લીધું કે ચેતન શક્તિને બે આકાર છે, એક જ્ઞેયાકાર અને એક જ્ઞાનાકાર. તો જ્ઞેયાકારમાં તો અનેક જ્ઞેયોનું આકૃતિ જે જ્ઞાનમાં થાય એ જ્ઞેયાકાર જ્ઞાન, અને જેમાં કોઈ આકૃતિ નથી એવું જ્ઞ 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 પણ જે સામાન્ય જ્ઞાન છે તે જ્ઞાનાકાર જ્ઞાન છે. અને બે વસ્તુનું સ્વરૂપ છે, બે એક સમયે એક જ પર્યાયમાં સામાન્ય રીતે સાથે હોય છે. બે બે પર્યાયના અંગભૂત જ છે, એક બહિરંગ છે ને એક અંતરંગ. તો વસ્તુનું સ્વરૂપ તો જેમ છે એમ સ્વીકારવું જોઈએ, નહીતર શું થશે કે વસ્તુનું સ્વરૂપ હોવાને લીધે જ્ઞાનમાં જ્ઞેયાકારો આવ્યા વિના તો રહેશે નહીં. હવે જયારે આવ્યા વગર નહીં રહેશે તો એને મૂંઝવણ થશે, ક્યાં મૂંઝાશે, કેમ આવ્યા મારા જ્ઞાનમાં, આ પદાર્થો કેમ મારા જ્ઞાનમાં આવ્યા? મારે તો નથી જ્ઞાનમાં જોવા, મારે તો એ જ્ઞાનમાં નથી જોવા. પદાર્થોનો નથી જોવા એમ કહીને તારા જ્ઞાનનો નિષેધ કરો, તારા સ્વરૂપનો નિષેધ કરો, નિશ્ચય સ્વરૂપનો નિષેધ કરો. એ ગુરુદેવના પ્રવચનમાં આવે છે એ રીતે નિષેધ કરે છે. નિરાકાર જ્ઞાનનો તે જ્ઞાનનો જ નિષેધ કરે છે, એમ નહીં કરવું જોઈએ. પણ પોતે જ્ઞાન સામાન્યથી અનુભિજ્ઞ હોવાને લીધે અને પોતાના જ અંતરંગને નહીં જાણતો હોવાને લીધે અને એકલો નિરાકાર જ્ઞાનને સર્વ સ્વરૂપે પોતાનું સ્વરૂપ માનતો હોવાને લીધે એને જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરાવે અને જ્ઞાન વિશેષનો પૂરો ભાવ કરાવે, એ વિધિ છે. એને એ પ્રકાર વાંચન બહુ છે, લગતા જેટલા વચનો છે એ બધા નોંધ કરેલા છે. હા, જિનેન્દ્રવલની શબ્દકોશ અને જે ચાર ભાગ છે જિનેન્દ્રવલ્લીના, એક એક શાસ્ત્રના શબ્દોનો ક્યાં ક્યાં આધારે શું શું વાત આવી છે એ એમને મૂળ ભાષામાં સંખ્યા છે. સંસ્કૃત સંસ્કૃત માગજી હોય તો માગજી, પછી એને હિન્દી કરી દેવા નીચે બધા એ ભાષાનો સમજતા હું આત્મા સંસ્કૃત માગજી. એમાં દૃષ્ટાંત છે, જ્ઞાનનો જે અંશ દેખાય છે એમાં એટલો ટુકડો નથી, બાકીનો અંશ આવરી જ છે. માટે જોવું તો એને સહજ જોવું, એ કેવળ જ્ઞાન રૂપે જોવું. આચાર્યએ કામ ઘણું કર્યું છે, શાસ્ત્રના આધારો બધા છે, એના ઉપરથી આચાર્યએ ઘણું લખી ગયા છે. એ તો વસ્તુનું સ્વરૂપ છે એ તો જેમ છે એમ જાણવું જોઈએ. જો એવું ન હોય તો ભિન્ન કરે કેવી રીતે? જે ભિન્નપણ કરવું છે પરમા એકત્વ થઈ રહ્યું છે એ પરમે જાણ્યા વિના એનો નિષેધ કેવી રીતે આવે? જે વિધિ નિષેધનો જે વિધિ છે અથવા જે કાર્ય પદ્ધતિ છે, વિધિ નિષેધાત્મક જે કાર્ય પદ્ધતિ છે એ સ્વરૂપનો આદર કરવો અને વિભાવાદીનો પરમનો નિષેધ કરવો, સ્વનો આદર કરવો અને પરમનો નિષેધ કરવો. તો સ્વ પરની વહેંચણી ક્યારે થાય? થઈ શકે ને? સ્વ પરની આ પર છે એમ કેમ નક્કી થાય? એના વગર પ્રકાશ થયા વગર આ પર છે એમ કેમ નક્કી થાય? કેમ કે એને તો સ્વ તરીકે માનેલું છે, અનાદિથી પરને દેહાદિને સ્વ તરીકે માનેલું છે. હવે જો એ જ્ઞાનમાં આવતું જ ન હોય તો પરને પર તરીકે જાણ્યા વગર વિજ્ઞાન કેવી રીતે થાય? વિધિ કેવી રીતે ઊભી થાય? ઉપાય જ ન મળે, એનો મોક્ષનો ઉપાય જ ન થાય એ પરિસ્થિતિ આવે. જ્ઞાન માં ભાષણ જોઈએ, સ્વરૂપ જ્ઞાન માં વાસણું જોઈએ, સ્વરૂપ સામાન્યપણે છે અને જ્ઞાનમાં જ્ઞાન સામાન્ય છે એવું જ્ઞાન સ્વરૂપ છે. ક્યાંથી મહિમા આવે છે? ક્યાંથી પકડાય છે? તો અંતરમાં ઢળે, કેમ કે એ જ્ઞાન સામાન્ય પણ અંતરંગ છે, એ પર્યાયનું અંતરંગ છે, આમ વસ્તુનું અંતરંગ છે. એટલે અંતરમાં ઢળે છે, એ બાજુ એને ગ્રહણ કરતા અંતરમાં ઢળવું થાય છે. સહેજે સહેજે જ્ઞાન છે એ જ જ્ઞાનાકાર છે, જ્ઞાનાકાર થી જ્ઞાન કોઈ ભિન્ન નથી. જે જ્ઞાનાકાર થાય છે એનાથી જ્ઞાન કોઈ ભિન્ન નથી. આ મુખ્ય ગૌણ કરવાનું શું છે કે એ એક જ પર્યાયના બે અંગ છે. જે જ્ઞાનાકાર છે એ બહિરંગ છે, અને જ્ઞાન સામાન્ય જે જ્ઞાનાકાર છે એ બહિરંગ છે, અને જ્ઞાનાકાર છે તે અંતરંગ છે. એટલે જ્ઞાનાકાર જે જ્ઞાન છે, અથવા એકાકાર જે જ્ઞાન છે, અથવા સામાન્ય જ્ઞાન છે, એને પણ અનુભવ દ્રષ્ટિએ જોતા ભેદ જ્ઞાન થાય છે. વિચારમાં અનુભવ દ્રષ્ટિ નથી, એ સંબંધીનો વિચાર કે અનુભવ દ્રષ્ટિ નથી. પણ જે એકાકાર જ્ઞાન છે એ અનુભવ ગોચર થઈ રહ્યું છે, તે અનુભવ ઉપર ઉપયોગને જાતા અનુભવને અનુભવાય તો તે આવિર્ભાવ થાય છે, અને ત્યારે ભેદ જ્ઞાન થાય છે. 126 કલશમાં એવું છે, કીધો છે રાજમલજીએ. આપણે જોયું છે 126માં આધાર લીધો હોય ત્યાં 126માં કળશ ટીકા. સમોર અધિકારના જે કળશો છે ને, એમાં બીજો કળશ છે. શેના વડે ભિન્ન કર્યું? ભેદ જ્ઞાન કર્યું તો કઈ રીતે કર્યું? શેના દ્વારા કર્યું? તો કે કર્વ દ્વારા. ભેદ જ્ઞાનની કર્વ દ્વારા. કેવી છે ભેદ જ્ઞાનની કર્વ? તો કે અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ એવું છે કર્વ. કેવી કર્વ છે? અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ. કેમ કે જે જ્ઞાકાર જ્ઞાન છે ને એ સૂક્ષ્મ છે, અને જ્ઞાનાકાર જ્ઞાન છે એ સ્થૂળ છે. બાહ્ય અંગ એટલા માટે કહેવામાં આવે છે, નાનાકાર જ્ઞાન ને બાહ્ય અંગ એટલા માટે કહેવામાં આવે છે કે સ્થૂળ છે, અને જ્ઞાનાકાર જ્ઞાન છે એમાં અનુભવ છે. અનુભવ કહો કે વેદન કહો, અને એ અંતરંગ માં છે, એ સૂક્ષ્મ છે. અને જ્યાં અનુભવ છે તેને અનુભવ વડે જોતા વેદજ્ઞાન થાય છે. કેમ કે ત્યાં પરમ સંબંધ નથી જોડી શકાતો, વેદન સાથે કોઈ પરમ સંબંધ નથી જોડી શકાતો. પરમ સંબંધ જ્ઞાનાકાર સાથે જોડી શકાય છે, પણ જ્ઞાનાકાર સાથે પરમ સંબંધ નથી જોડી શકાતો. આ સ્પષ્ટ વિષય છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ જ્ઞાન માત્ર, એકલું જ્ઞાન માત્ર, એકાકાર જ્ઞાનાકાર જ્ઞાન માત્ર, તથા રાગાદી અશુદ્ધપણું, એ બંનેનો ભિન્ન ભિન્નપણે અનુભવ કરવાનું અતિ સૂક્ષ્મ છે. કેમ કે રાગાદી અશુદ્ધપણું ચેતન જેવું દેખાય છે, કેમ કે ચેતન વિકાર છે ને, એટલે તેથી અતિ સૂક્ષ્મ દ્રષ્ટિથી એનો શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે. અતિ સૂક્ષ્મ દ્રષ્ટિથી એનો અનુભવ થઈ શકે. જો આ 181, 182, 183 ગાથા ઉપર આ કળશ છે, એ ત્રણ ગાથા ઉપરનો આ કળશ છે. પછીનો કળશ છે, અને એમાં અંતર દારૂણ દારિણીનો પરિતો જ્ઞાનસ્ય રાગસ્ય ચ. હવે કર્મથી ક્યાં ભેદ જ્ઞાન કરવાનું હોય? આયા ભાવ લેવો છે અને કર્મ નથી લેવું, એનો એનો પુરાવો છે. ગાથામાં તો ક્રોધાદી શબ્દ વાપર્યો છે, પણ તો ક્રોધાદી તો કર્મનીય પ્રકૃતિ છે, પણ અહીંયા જ્ઞાન અને રાગ બે વાત જુદી જુદી છે. જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન કરાયું છે, જ્ઞાન અને કર્મ વચ્ચે નથી કર્યું.
ભાઈ પાછો અર્થ કર્યો છે, ભાગમતજીએ પાછો અર્થ કર્યો છે કે રાગાદી અશુદ્ધપણું, જીવના ભાવનું રાગાદી અશુદ્ધપણું ચેતન જેવું દેખાય છે, રાજમોહનજી એક અધ્યાત્મ દ્રષ્ટિ વાળા જ્ઞાની છે, એનો અર્થ છે ને પાછળ ચોખ્ખું કર્યું કે ના કર્યું, ખેંચવું હોય તો અભિપ્રાય પ્રમાણે માણસ ખેંચી જાય, પણ આ તો ચોખ્ખી વાત છે. બીજું એ ક્યાં દેખાય છે કે જેનાથી ભેદ જ્ઞાન કરે? બુદ્ધિગમ્ય તો ભેદ જ્ઞાન કર્મ સાથે કોઈ કરી જ નથી શકતો,
પોતાની પણ અપેક્ષા બીજો કોઈ
પરિણામ કરી ન શકે. પણ ત્યાં ક્ષેત્ર ભિન્નતા લીધી છે ને, એટલે ખેંચાય છે. આધારાધે સંબંધી નો આચાર્ય દેવે, અમૃતચંદ્ર આચાર્ય આધારાધે સંબંધી નો. ભૂગોળ દ્રવ્ય ના પરિણામો હોવાથી જળ છે. ભૂગોળ દ્રવ્ય ના ક્રોધાદી ભાવ કર્મ ના પરમાણુ ના પણ ત્યાં લેવા શકે ને, તેમને અને જ્ઞાન ને પ્રદેશ ભેદ હોવાથી અત્યંત જળ છે. આ વાત ભાવ કર્મ લઈ ક્રોધાદી ભાવ કર્મ, 181 પ્રારંભ ની જ ગાથા છે, અધિકાર ની શરૂઆત ની 3 ગાથા સાથે છે. 181 આ તો ઐતિહાસિક ગાથા છે, પ્રવચન રચના કરવા ભલે, પણ પછી બીજા શાસ્ત્રો માં આવે છે ત્યાં લંબાઈ હોય છે. કલષ્ટિકા ઉપરના પ્રવચનોમાં, પછી વચનામૃત ઉપરના પ્રવચનોમાં આવે છે. હવે તો બધા સતર્ક છે, સાંભળતા હોય ને, જે લોકોને સાંભળવા મળે એ પછી આ વાત કરે આપણને કાર્ય આ પ્રવચન ગુરુદેવનું આવ્યું, આમાં આમ કહ્યું, આમાં આમ કહ્યું. છે આમાં શું 153 માં, 153 નું જે વચનામૃત નો બોલ છે એમાં ટેપમાં પ્રવચનમાં લીધું છે, અમે સાંભળ્યું. આ સંગીતમાં ટેપ ચાલતી હતી ને સાંભળ્યું, ભાઈ ઘરે જઈને તમે પુસ્તક લીધું વાત કરો. વાત બહુ ચોખ્ખું આવ્યું એટલે એ વખતે સાંભળ્યું, ત્યારે બધા એકબીજા ખ્યાલ કરેલી, એક જો આ વિષય આવ્યો અત્યારે
આશા એ પરમ કૃપાળુ ઉપકારી શ્રી ગુરુદેવ સુખ શાંતિ ને વ્યાપ્ત નિર્ગ્રહાધિકાર શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક આત્મા અધ્યાય બહુ જ સરસ સ્પર્ધામાં હોય ત્યાં એ વખતે જે શાસ્ત્ર વાંચન થતું છે એમાં નિર્ગ્રહાધિકાર સમયસાનો અને મોક્ષ માર્ગ પ્રકાશક બે પ્રવચન જુદા જુદા શાસ્ત્ર હતા. આઠમો અધ્યાય બહુ સરસ આવતો હશે. પત્ર આપતા મિલા સમાચાર નિગાહ છીએ આપ લોકો કા વિહાર સમય કા પ્રોગ્રામ હોના જૈસા અનુકૂળ યોગ હોગા ગિરનાર યાત્રા આદિ કે સમય મેળ મિલાને કે ચેષ્ટા કરૂંગા. આજે તો સવાય 5 વર્ષ નથી આવી શકે. 54 માં લખે 53 માં લખે કે 20 દિવસ પછી આવ્યો હતો. પછી 54 સાલમાં શરૂ થઈ તો કે હું વિહાર નક્કી થયો છે તો ગિરનાર ભગવવાનો પ્રયત્ન કરીશ. પરંતુ અબ યોગ હોના કુછ કઠિન સા દિખાઈ પડતા હૈ પણ અત્યારે હાલ તો માટે તો કઈ અહીંથી છૂટવાનો યોગ દેખાતો નથી. આપ લોકો કો વ્યક્ત કરને મેં અસમર્થ હું કે વહાં કે લીધે મુજે કિતની ઉત્સુકતા રહેતી હૈ મને ગુરુદેવ પાસે આવવા માટે કેટલી ઉત્સુકતા રહે છે એ હું તમને દેખાડવા માટે અસમર્થ છું. તો મારા પરિણામને આત્મા જાણે છે. મારા શ્રી કે વિહાર પહેલે उनके प्रवचन साक्षात दर्शन आदि का लाभ न होना हीन पुण्य का सूचक है. महाराज श्री के विहार पहले उनके प्रवचन और साक्षात दर्शन में मने लाभ नहीं दे सको कि मारा हीन पुण्य ने सूची है ये जातना मारा पुण्य क्या नहीं स्पष्ट दिखा रहा है. समय पर वहां नहीं पहुंच सकने के विषय पर આપની પરેશાની જાણે હું ત્યાં સમય ઉપર નથી આવી શકતો કે આ નિર્ગ્રહાધિકાર ચાલુ થયો છે એટલે એમને જરા આતુરતા લખ્યું છે કે તમે લખો છો ને આવતા નથી લખો છો ને આવતા નથી. પત્ર વ્યવહાર કરનારને પણ પરેશાન થઈ છે એ જાણે. આપ કોઈ વાચક શબ્દો છે વાચ્ય ભાવ કા અનુમાન હોતા હૈ તમારા પત્રથી ધ્યાન આવે છે. પરંતુ મોક્ષાર્થી અપને ક્ષણિક અલ્પકાલીન ભાવો કા મૂલ્ય નહીં આપે કેવો સિદ્ધાંત નથી કીધો. આખા પત્રમાં આ એક ટુકડો જબરજસ્ત મૂકો છે. ગમે તે પ્રકારના પરિણામ હોય ને મોક્ષાર્થી જીવ જેને પૂર્ણતાનું ધ્યેય બાંધ્યું છે કોઈ પરિણામનું અલ્પકાલીન એવા ક્ષણવર્તી એવા કોઈ પરિણામ ઉપર વજન દેતો નથી. એને કિંમત આવતું જ નથી. જે ધ્રુવની કિંમત છે એને પાસે કોઈ ક્ષણિક પરિણામની કિંમત નથી. મોક્ષાર્થી હોય એની કિંમત ના આપે. કિંમત આપે તે મોક્ષાર્થી જાઓ એ સિદ્ધાંત જબરજસ્ત મૂકી દીધો. પરિણામથી ઉઠાડી મૂકેલું છે. જે પર્યાય દ્રષ્ટિને લઈને પર્યાય ઉપર વજન રહે છે કે છે કે મોક્ષાર્થીને પર્યાય દ્રષ્ટિ જ નહીં હોવાથી એનું પર્યાય ઉપર વજન નથી. એના ઉપર નહીં બંધ માર્ગના પરિણામમાં શુભ પરિણામ ઉપર તો નહીં પણ મોક્ષ માર્ગના પરિણામ ઉપર તો નહીં. એટલો સ્વભાવ એવો તું લો મૂકી દીધો સ્વભાવ ઉપર દ્રષ્ટિ એવી બંધાઈ ગઈ છે નજરબંધી જેને કહીશ છૂટે નહીં. ગમે એટલા ઝંઝાવાત ઉભા થાય ને રામચંદ્રજી ના બધા દ્રષ્ટાંત એ જ છે ને ભરત બાહુબલી ના બધા દ્રષ્ટાંત એ જ બતાવે કે ચારિત્ર મોહના ઝંઝાવાત ઉભા થયેલા પરિણામ ની અંદર દ્રષ્ટિ જે ધ્રુવ ખીલે બંધાણી છે એ ખીલો છોડે પાછળો ઠેકડા મારે પણ ખીલો મચક આપે નહીં. એમ ચારિત્ર મોહ નો વાછડો ઠીકડો ઠેકડા ઠેકડા માર્યા કરે ગમે એટલા રાગના દ્રષ્ટિ છે એ ધ્રુવ ખીલા ને છોડે સાયક સમ્યક દર્શન
જબરજસ્ત. સાતમી નારકી ની વેદના દ્રષ્ટિને ના છોડાવી શકે પોતાનું સ્વરૂપ. દ્રષ્ટિમાં આવેલું પોતાનું સ્વરૂપ દ્રષ્ટિને છોડાવી ના શકે. ગમે એટલી વેદના ઉભી થાય ને, અહીં કોઈ વેદના સાંભળી શકે ને, કોઈ કહી શકે ને, એવી વાત છે. દ્રષ્ટિવંત આત્મા એટલો જબરજસ્ત છે ને, એની દ્રષ્ટિએ એટલી જબરજસ્ત છે. ગમે તે હાલતમાં પોતાને પકડે ને પકડે પછી છોડે નહીં. ગમે તે હાલત બારમાં થાય ને એને ગણકારે નહીં. ફટાફટ કાઢી મૂકે એક તો રુચિનો વિષય જેવો છે. રુચિ છે એ કોઈને વિના વગર ફટાફટ પોતાનું કામ કરે, એનો વેગ જ જુદી જાતનો છે. એવું કામ દ્રષ્ટિ અડતું નથી. ક્યાં વજન દેવું, કોને હળવું કરવું, કોને ભારે કરવું, આ તો વિવેક કરવાનો. નમાલની વાતને વજન આપી દે તો માલ છે એ બધો હાથમાં રહીએ, માલ છૂટી જાય. તો ગુરુદેવ એક દ્રષ્ટાંત બહુ સરસ મારનું દ્રષ્ટાંત આપે. રૂનો વેપાર કરે અને ઢોકળા જીમમાં જાય તો કુમડા જીમમાં બેસી જાય, અને બારદાન હોય એનું રૂ થોડું ચોટી રહીએ, એ આખો દી એનું બારદાનમાંથી કુમડા વીણે ત્યારે માંડ પાસે રચશે રૂ એમાંથી નીકળે. એમાં એટલો તન્મય થઈ જાય કે રૂની ભાવના વધઘટ થાય ને એને ખબર ન રહી કે આ તેજી મંદિરનો વેપાર કર્યો છે એનું શું. માલ પકડ્યો છે ને બજાર મંદી જાય છે ને વેચી નાખો એ ખ્યાલ ન રહીએ. ત્યાં હજારો લાખોની નુકસાની જાય એને ખબર ન પડે ને કુંબડા વિના કરે. એવી રીતે નિરાકાર જ્ઞાનમાં જ્ઞાન બધા કુંબડા છે એના. એકાકાર જ્ઞાન છે, જ્ઞાન ધન છે. બારના પત્રમાં એક ટુકડો જબરજસ્ત છે. મોક્ષાર્થી અપને ક્ષણિક અલ્પકાલીન ભાવનું કામ નહીં આપે. માટે તમે પણ તમારા પરિણામમાં આટલા બધા તીવ્રપણે એકાકાર થઈને એનું મૂલ્ય ના આપવાનું. પુણ્ય યોગ એનું કાર બને, આવવું ન આવવું, વિકલ્પ થવો ન થવો, મૂળ વસ્તુ છે કે પરમાત્મા પદને ગૌણ કરવા દેવું નથી. એક સમયના પરિણામ આગળ આખા પરમ પરમાત્મા પદને મુખ્ય કરવું, ગૌણ કરી નાખવું, એ ક્યાંનો વિવેક છે? પત્ર મિલા એ હિસાબે આ સતત પત્ર વ્યવહાર કરે છે. એમાં પછી પત્ર ને પાંચ આપે છે. સમાચાર નિગા કે સોનગઢના જે સમાચાર છે, ઈ સમય સોનગઢ કા વાતાવરણ વિહાર કે અદભુત ઉંગો છે ભરા હોવા હોગા. વિહારનો ઉંગ બધાને હશે. વિહારમાં જશું ગુરુદેવ સાથે. વિહારમાં સર્વશ્રેષ્ઠ નેતા ગુરુદેવના વિશેષણ વાપર્યા છે. સર્વશ્રેષ્ઠ નેતા સહિત મોક્ષની મંડળી સ્થાન સ્થાન ઉપર વિજયકા સ્તંભ રૂપને જા રહી છે. આસનનો ફેલાવો થાય છે, પ્રભાવના થાય છે, એ દ્રષ્ટિએ લીધું છે. એવા વિચાર હૃદય કો ખૂબ ઉલ્લસિત કરતા હોય, એવો વિચાર આવતા પણ હૃદયમાં ઉલ્લાસ આવે છે. હો વિતરાગ ધર્મની પ્રભાવના ગુરુદેવ જેવા સર્વશ્રેષ્ઠ નેતાના નિમિત્તે થઈ રહી છે. એવું જ બન્યું છે
કે જ્યાં જ્યાં ગુરુદેવ ગયા છે કોઈને કોઈ નવા જીવો મળતા રહ્યા છે, કોઈ ને કોઈ નવા જીવો આવતા થયા છે, કોઈ ને કોઈ નવા જીવો આ બાજુ સન્માર્ગમાં મળતા થયા છે. દુર્ભાગ્યવશ મુજે એસે અવસર પર માં નહીં રહીને કાપ્યો. આશાએ ગુરુદેવ શ્રી કા આત્મસ્વાસ્થ્ય વ શારીરિક સ્વાસ્થ્ય નિરંતર વૃદ્ધિ ગયો હોય, બે સ્વાસ્થ્ય દેખાય. ગુરુદેવજીની અંતર પરિણતિનું આત્મસ્વાસ્થ્ય છે એ વૃદ્ધિ ગત થતું હશે અને એમનું શારીરિક સ્વાસ્થ્ય પણ વૃદ્ધિ ગત થતું હશે. પોપનની સાલ છે 2010 ની સાલ 2010. ગુરુદેવ એકાણું માંથી અત્યારે વાત કરો 38માં 91 વર્ષે ધ્યાન છે. એકાણું માંથી અત્યારે જાય છે, 91 માંથી 30 જાય તો 58 વર્ષની ઉંમર, 64 વર્ષની. આત્મસ્વાસ્થ્યની સાથે શારીરિક સ્વાસ્થ્ય પણ નિરંતર 64મા વર્ષે પણ ગુરુદેવનું સ્વાસ્થ્ય વૃદ્ધિ ગત થશે. કાંઈ કહેવાય પછી ભાવના છે. આપને વ્યાવસાયિક યહાં કે મેરી પરિસ્થિતિ બાબત પૂછા, સો ઇસ વિષય કો આપકો લિખને કા વિચાર નહીં હોતા. તમે મારે ધંધાકીય પરિસ્થિતિ વિશે પૂછાયું પણ એવી વાત લખવાની મારી ઈચ્છા નથી, મારો વિચાર નથી કે એવી વાત તમને જણાવો. અમારી એવી તો મુક્તિ રસ કે વિચારો પર પડી છે, અમારો પાયો તો મુક્તિ રસના વિચારો ઉપર છે. વ્યવસાયમાં થવો હશે, પૂર્વ કર્મનો ભાગ ક્યાં કરશે, એ ક્યાં હાથની બાજી છે, કેમ કે પૈસા મળવા નહીં મળવા એ ક્યાં હાથની બાજી છે. અમારું એના ઉપર ધ્યાન નથી, અમારું ધ્યાન તો મુક્તિ રસના વિચારો ઉપર છે. હા, અમારું પ્રયોજન જ્યાં છે એ અમારા અમારો મેલ છે, અહીંયા પાયો છે, આને કે અમારું પ્રયોજન નથી. દૂસરે વિચારો મેં આપકો રસ આવે એ મુજબ અચ્છા નહીં લગતા. તમને બીજા વિચારોમાં રસ આવે કે તમારો ધંધો કેમ ચાલે છે એ મને નથી ઠીક લાગતા. તમે મારા સંયોગોની ચિંતા નહીં કરો, એમ મને મારા સંયોગોની ચિંતા નથી, કાલની ચિંતા નથી, મને કાલની ચિંતા નથી, તમે મારે આવતીકાલની શું કરવા ચિંતા કરો છો. એ રસ તમારે લેવા જેવો, હું લેતો નથી, તમે શું કરવા જેવો. અભી કાર્ય પત્ર બંધ કરતા હું. આપકા પ્રોગ્રામ લિખતે રહેના, સ્વસ્થાન કો મુખ્ય રખકર. શું કે છે, ભલે ગમે ત્યાં વિહારમાં જવાનું થાય પણ સ્વસ્થાન કો મુખ્ય રખકર હી, પરસ્થાનો કે ક્ષણિક વિકલ્પો કા સહજ જ્ઞાન હોતા રહે એની ઈચ્છા હૈ. પરસ્થાનો અને ક્ષણિક વિકલ્પોનું તો સહેજે વિનયાકાર જ્ઞાન થતું રહે એ ઠીક છે, બાકી આથી કાંઈ એને કાંઈ મુખ્ય કરવા જેવું જ્ઞાન થતું રહે. વિકલ્પનું પણ જ્ઞાન થાય, પરસ્થાનનું પણ જ્ઞાન થાય, જ્યાં ત્યાં જાય ઠીક વાત છે, પણ સ્વસ્થાનને મુખ્ય રાખીને વાત છે. ધર્મશ્રી નિહાલ ચંદ્ર એ 13મો પત્ર આવી.